તારીખ 23/12/1986 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 37 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 31.
જન્મની સાથે મરણ જોડાયેલું છે. અનિત્યતા, આયુષ્યની અનિત્યતા એ કુદરતી પરિસ્થિતિ છે. કોઈનું આયુષ્ય અનંત કાળ પર્યંત હોતું નથી. મનુષ્ય જન્મ લે છે અને એ જન્મે છે એ પહેલા જે જન્મ એને ધારણ કર્યો છે એનું આયુષ્ય પૂરું થવાનું નિશ્ચિત થઈ ગયેલું હોય છે. પૂર્વ ભાવમાં જ એ નિશ્ચિત થયેલું હોય છે. આયુષ્કનો બંધ પડે છે, એની સ્થિતિ બંધ પડે છે ત્યારે નિશ્ચિત થાય છે. કોઈ એક નિશ્ચિત સ્થિતિ વાળો બંધ પડે છે એટલે જન્મ પહેલા બધાનું મૃત્યુ નિશ્ચિત છે. આ જગતમાં આ જીવત્યાગરૂપ મરણ કોને મરણ કહીએ? દેહ ત્યાગરૂપ જે મરણ છે એ બહુ મોટો અને ગંભીર પ્રસંગ ગણવામાં આવે છે. કારણ એ છે કે દેહની સાથે એટલું મમત્વ થઈ ગયું છે કે દેહનો ત્યાગ થતા, દેહનો સંયોગ છૂટતા, પોતાનો નાશ થતો હોય એટલું દુઃખ સંસારી જીવ અનુભવ કરે છે. જાણે પોતાનો પૂરેપૂરો નાશ થાય છે. વસ્તુતા એમ નથી, કોઈ આત્માનો નાશ થાય એનું ક્યારે પણ બનતું નથી. સર્વ આત્માઓ અનાદિ અનંત છે, અનાદિથી છે અને અનંત કાળ પર્યંત દરેક આત્માની હસ્તી
બરોબર
સદાય રહેવાની છે. જુદા જુદા ક્ષેત્રે પણ અહીંથી આ ક્ષેત્ર છોડનારા, દેહ ત્યાગ કરીને આ ક્ષેત્ર છોડનારા આત્મા પણ અન્ય ક્ષેત્રની અંદર નિવાસ કરે છે. એનો સર્વનાશ છે એવું નથી, પણ આત્મા સંબંધીની સમજણ નહીં હોવાને લીધે અને ઇન્દ્રિય જ્ઞાનથી માત્ર દેહના સ્વરૂપને આત્માનું સ્વરૂપ માનતા હોવાને લીધે દેહનો નાશ થતા આત્માનો નાશ થયો એવો એક ભ્રમથી દુઃખમય અનુભવ થાય છે. અનુભવ થાય છે દુઃખનો, દુઃખનો અનુભવ થાય છે એનું કારણ એ ભ્રમ છે. સર્વનાશમાં છે આત્માનો. જો આત્માની શાશ્વત સત્તા, શાશ્વત હયાતીને સમજવામાં આવે, સમજીને સ્વીકારવામાં આવે તો નાશ થાય છે, આત્માનું મૃત્યુ થાય છે એવું દુઃખ થતું નથી. ત્યાં સુધી નથી થતું કે આત્મજ્ઞાની મહાત્માઓએ ત્યાં સુધી એ વાત પોતાના સ્વાનુભવથી સિદ્ધ કરી દીધી, જગતમાં પ્રસિદ્ધપણે દેખાડી દીધી કે બીજાના દેહ ત્યાગ કાળે તો દુઃખ થવાનો પ્રસંગ નથી, પણ પોતાનો દેહ ત્યાગનો કાળ આવે તો પણ દુઃખ થવાનો પ્રસંગ નથી. એમ કે એ વસ્તુ નક્કી થયેલી છે. કોઈ પણ ધર્મશાળાની અંદર ઉતારો કરીએ ત્યારે નક્કી જ કરેલું છે કે ભાઈ આટલા દિવસ અહીંયા રહેવાનું છે, પછી કોઈ વ્યવસ્થા બીજી વિચારવાની છે. તો એ નક્કી છે. ત્યાં તો કોઈ બીજી ધર્મશાળાની વ્યવસ્થા ન થાય તો મૂંઝવણ થાય, અહીંયા થઈ જાય છે. એક ધર્મશાળા છોડીને બીજી ધર્મશાળાનો નિવાસ અગાઉથી નક્કી થઈ જાય છે, એટલે ક્યાંય જગ્યા નહીં મળે એ પ્રશ્ન રહેતો
નથી.
વળી દેહનો નાશ થાય છે એમ કહ્યું, તેમાં પણ કોઈ પરમાણુનો સર્વનાશ થાય છે, અનંત પરમાણુનો પિંડ છે આ દેહ, એમાંથી એક પણ પરમાણુ ઓછો થાય છે કે એક પણ પરમાણુનો નાશ થાય છે એવું તો બનતું નથી. ફક્ત રૂપાંતર થાય છે. હાડકા ચામડા માંસ રુધિર જે કોઈ અવસ્થા રૂપે પરમાણુઓ છે એ પરમાણુ અવસ્થાંતર થઈને કોઈ રાખમાં કોઈ અગ્નિમાં જુદી જુદી રીતે જુદી અવસ્થા ધારણ કરે છે. એક પરમાણુનો નાશ થતો નથી કદી, કેમ કે બંને તત્વો શાશ્વત છે. જીવ તત્વ પણ શાશ્વત છે, પરમાણુ જળ તત્વ પણ શાશ્વત છે, કોઈનો નાશ થતો નથી. અને અવસ્થાથી અવસ્થાંતર થવું એ તો બંને પદાર્થોનો સ્વભાવ હોવાથી, એ વસ્તુનું સ્વરૂપ હોવાથી, તેમાં પણ ફેરફાર ન થાય એવું વિચારવું અસ્થાને છે. એવું વિચારીએ તો પણ તે પ્રમાણે કરી શકાતું નથી. અવસ્થાને બદલતી રોકી શકાતી નથી. આમ જેને વસ્તુના વિજ્ઞાનથી વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે છે એને અસમાધાન અને મૂંઝવણના કારણે ઉત્પન્ન થતું દુઃખ એ દુઃખ ઉત્પન્ન નથી થતું. જગતમાં દેહ ત્યાગરૂપ મરણ, હવે એટલું મરણ નથી થતું, દેહ ત્યાગરૂપ મરણ એ જીવને દુઃખનો મોટામાં મોટો પ્રસંગ હોવા છતાં જો તેની યથાર્થ સમજણ હોય એ વિષયની તો દુઃખ નહીં થાય. દુઃખ કોઈને જોઈતું નથી, પણ જોઈતું નથી માટે ન થાય એવું તો ચાલતું નથી. એનો ઉપાય કરવામાં આવે તો તે દુઃખ ઉત્પન્ન ન થાય. દુઃખ ન થાય એવો ઉપાય કરવામાં આવે તો દુઃખ ન થાય. અને તે ઉપાય છે સાચી સમજણ કરવી. આ સંસારમાં જે સંયોગ છે, શરીરનો સંયોગ છે, મકાનનો સંયોગ છે, કુટુંબ પરિવારના સભ્યોનો સંયોગ છે, એ સંયોગમાં પણ આ જેવી કલ્પના કરી છે કે મને આ બધો આધાર છે. આધાર છે એનો અર્થ આ બધો મને શરણરૂપ છે. એ પણ જીવની સાચી સમજણ નથી, ખોટી સમજણ છે. ખરેખર શરીરનો આધાર, મકાનનો આધાર કે કુટુંબ પરિવારનો આધાર કોઈ જીવને ખરેખર નથી. માને છે ભલે, પણ ખરેખર નથી. માન્યતા ખોટી હોવાને લીધે વાસ્તવિકતા જ્યારે પ્રસિદ્ધ થાય છે ત્યારે એને ખોટી માન્યતાને કારણે દુઃખ ઊભું થાય છે. આધારભૂત નહીં હોવા છતાં, શરણભૂત નહીં હોવા છતાં એને શરણ માની લીધું છે. અને જ્યારે ખરેખર શરણરૂપ નથી એ પ્રસંગ આવીને ઊભો રહે છે ત્યારે એને દુઃખ થાય છે. એવું જીવને દુઃખ થાય છે કે કોઈ પણ રીતે આ થવું ઘટતું જ નહોતું, થવું જ ન જોઈએ એવો એને જોરથી જે પ્રસંગ ઉભો થાય છે એની વિરુદ્ધ ભાવ આવે છે, અને એ ભાવ નકામો જાય છે, દુઃખ થાય છે, એનો આઘાત આવે છે. વળી તે સંયોગોમાં આ જીવ મીઠાશ વેદે છે. મકાનનો સંયોગ થયો તો એની મીઠાશ વેદી, શરીર સારું તંદુરસ્ત રહ્યું તો એની મીઠાશ વેદી, ઘરના સભ્યો કુટુંબ પરિવાર એ અનુકૂળ રહ્યા તો એની મીઠાશ વેદી, અથવા જ્યારે જ્યારે સંયોગ થયો ત્યારે એ સંયોગની મીઠાશ વેદી, એ વિયોગ કાળે એ મીઠાશ, કલ્પેલું દુઃખ, કલ્પેલું સુખ, મીઠાશ એટલે કલ્પેલું સુખ વાસ્તવિક દુઃખમાં પરિણમી જાય છે. આ પણ જીવને વિયોગ કાળે દુઃખનું કારણ છે, સંયોગ કાળે મીઠાશ લીધી તે. જો જીવ તપાસે દુઃખને કે તને શું કરવા દુઃખ થાય છે, તો એને ચોક્કસ ખબર પડશે કે આ સંયોગની મીઠાશ હતી એટલે દુઃખ થાય છે. કેમ પોતાને દુઃખ થાય છે અને બીજાને નથી થતું? જાણે છે તો બધા, જેટલા જાણે છે પ્રસંગને એ બધાને સરખું દુઃખ થતું નથી. લોકો પણ એ સામાન્ય રીતે સમજે છે કે મમતા એટલું દુઃખ, એક જ પરિવારમાં દરેકને સરખી મમતા નથી હોતી, તેથી દરેકને દુઃખ પણ સરખું હોતું નથી. સંક્ષેપમાં એ વાત છે કે એ મીઠાશ લેતી વખતે આ જીવે ચેતવા જેવી છે. બરોબર, મમત્વ થાય ત્યારે જ આ જીવે ચેતવા જેવું છે કે આ મમત્વ કરતા આગળ દુઃખ છે એ અનિવાર્યપણે ભોગવવું પડશે, વેદવું પડશે. દુઃખનો અનુભવથી છૂટી નહીં શકાય, દુઃખના અનુભવથી છૂટી જ નહીં શકાય એ પરિસ્થિતિ આવશે.
બરોબર,
એટલે અત્યારે એને એ વિચાર કરવાનો છે, જ્યારે આધારભૂતપણું સરળભૂતપણું જ્યારે એને પરિણામમાં વેદાઈ રહ્યું હોય ત્યારે જ એનો વિચાર કરવાનો છે. વળી એ વાતથી જીવ અજાણ્યો નથી કે ઓચિંતો આ ખબર નહોતી આવ્યો, ખબર જ છે કે આ પ્રસંગ એક દિવસ આવવાનો જ છે. એક પ્રસિદ્ધ હકીકત છે કે જેનાથી કોઈ અજાણ્યું નથી. જ્યારે એ ખબર છે તો એનું નિવારણ છે એ વિચારવાન જીવે શોધવા લીધું છે.
નિવારણ શું કરવું?
જો જીવને દુઃખ ન જોઈતું હોય, ખરેખર દુઃખ ન જોઈતું હોય, તો એ દુઃખ કેમ ન થાય એનો ઉપાય વિચારવાન જીવે અવશ્ય વિચારવો જોઈએ, અને એ દુઃખ ન થાય એ રસ્તે એને ચાલવું
જોઈએ.
એને એમ કહે છે કે આ સંસારમાં શરણ એટલે આધાર માન્યો છે, એ ખરેખર અશરણ છે, શરણ નથી. અસાર એટલે સાર એટલે સુખ, અને અસાર એટલે જેમાં સુખ નથી, જે સુખરૂપ નથી. એવા સંયોગોને વિશે, એવા પદાર્થોને વિશે એનું સ્વરૂપ જાણીને તને જો સુખાભાસ થતો હોય તો એ સુખાભાસ છોડવાની કે છે. કેમ કે એ આભાસ માત્ર છે, આભાસ એ સાચી ચીજ નથી. અને આભાસ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ઊભી થશે ત્યારે આભાસ થયો સાચું માન્ય છે એનો આઘાત આવ્યા વિના રહેશે. એટલે પહેલેથી એને અસરણ જાણીને જન્મની સાથે જ, દેહના સંયોગની સાથે જ મરણ એટલે દેહ ત્યાગ નિશ્ચિત થયેલો જ છે એ વાત સમજવી રહી અને સ્વીકારવી રહી. અને ફરીને એવા પ્રસંગમાંથી પસાર ન થવાય, એટલે કે જન્મ મરણ ના પ્રસંગો ઊભા ન થાય, એવો કોઈ જન્મ મરણ થી મુક્ત થવાનો મુક્તિનો માર્ગ હોય તો એ મુક્તિનો માર્ગ છે. એ પ્રત્યે જીવે પોતાની શક્તિનો ઉપયોગ કરવો
જોઈએ.
એ વિચારવાન જીવનું કર્તવ્ય છે. શ્રીમદ રાજચંદ્રજી તો મુમુક્ષુનો અર્થ એ કરે છે, મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ. વિચારવાન જીવ એટલે બુદ્ધિ વાળો જીવ એમ નહીં, પણ પોતાના સુખ દુઃખનો યથાર્થ વિચાર કરી શકે એવા જીવને વિચારવાન જીવ. મુમુક્ષુ જીવ એટલે વિચારવાન જીવ. વિચારવાન જીવ એટલે પોતાના હિત હિતનો સુખ દુઃખનો યથાર્થ વિચાર કરી શકે તે વિચારવાન જીવ, તે મુમુક્ષુ જીવ. એવું અર્થઘટન કરે છે, એવી ભાષા વાપરે છે. વળી જ્યાં સુધી આત્માની સિદ્ધિ ન સદાય, એટલે કે જન્મ મરણનો નાશ થાય એવી જે સિદ્ધ દશા પ્રાપ્ત થવી એને સિદ્ધિ કહેવામાં આવે છે. સિદ્ધ દશા કહો, મુક્ત દશા કહો. જે જે આત્માઓ મુક્તિને પામ્યા છે તે બધા આત્માઓ પહેલા સંસારી હતા. જગતમાં અનાદિથી કોઈ પહેલેથી સિદ્ધિમાં છે, સિદ્ધ છે એવું નથી. સંસારી છે એ સંસારી અવસ્થાનો ત્યાગ કરીને સિદ્ધ દશાને પામે છે. જ્યાં સુધી પોતાને આત્માની સિદ્ધિ ન થાય, એટલે જન્મ મરણનો નાશ ન થાય એવી દશાની પ્રાપ્તિ આ જીવ ન કરે ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું. આમ કહીને શું કહે છે કે ત્યાં સુધી આ જીવને જન્મ મરણ થાય છે, ત્યાં સુધી એને દેહ ત્યાગ થાય ને દેહનો પાછો સંયોગ થાય, વળી દેહનો ત્યાગ થાય ને વળી દેહનો સંયોગ થાય, એવું બધું ક્યાં સુધી થયા કરવાનું? આ બધા દુઃખના પ્રસંગો છે. જન્મતા પણ જીવને દુઃખ છે, મરતા પણ જીવને દુઃખ છે, અને વચ્ચેના કાળમાં કેટલું સુખ છે એનું સર્વયુ કાઢી લેવું. જેને જેટલું આયુષ્ય ભોગવવું હોય એને સર્વયુ કાઢી લેવું. આ જીવ જન્મ્યા પછી પણ એટલી બધી ઉપાધિ વળે છે, અને એ બધા ઉપાધિ ભાવ એકાંતે દુઃખરૂપ જ છે. ઉપાધિમાં સુખ છે એવું કોણ વિચારવાન કહેશે? અવિચારી કહે કદાચ, અવિચારી લોકો તો એવું બોલે છે કે અમને તો જ્યાં સુધી આ બધી પ્રવૃત્તિ ન હોય ત્યાં સુધી હક ન પડે. માથા ફોડી પ્રકૃતિ હોય, માથા ફોડે કોકની હારે ત્યારે જ એને હક નથી, ત્યાં સુધી એને હક નહીં પડે. એ કઈ વિચાર માંગતો નથી, ગડબડ વાળી વાત છે. પ્રવૃત્તિ ન હોય તો મગજ કટાઈ જાય, પ્રવૃત્તિ ન હોય તો મૂંઝવણ થઈ જાય, અથવા પ્રવૃત્તિ ન હોય તો સમય જાય નહીં, વખત જતો નથી. એવી રીતે માટે પ્રવૃત્તિ છે, એ ખોરાક છે. પ્રવૃત્તિ તો કઈ ને કઈ જીવને હોવી જોઈએ. એ બધા ટૂંકી દ્રષ્ટિના ક્યાંય પણ બીજા ભવ ભવાંતરમાં જાય ત્યાં પણ એની શાંતિ ન ગુમાવે અને આત્મશાંતિમાં રહી શકે એવો લાંબી દ્રષ્ટિનો વિચાર કરવાનો વિષય છે. માણસ આજનો વિચાર કરે ને કાલનો વિચાર ન કરે તો એને કઈ ડાપણ કહેવામાં આવતું નથી. આજની સાથે કાલનો પણ વિચાર કરે એનું નામ ડાપણ છે, એનું નામ દીર્ઘ દ્રષ્ટિ છે. માત્ર 150 વર્ષની આયુષ્યમાં સંવર્તાને અનુકૂળતા રહે એટલો જ વિચાર કરીને પછીની અવસ્થામાં દુઃખ ભોગવે ને દુઃખી દુઃખી થયા કરે એવી જો દ્રષ્ટિએ વિચારતો હોય તો એ ટૂંકી દ્રષ્ટિના વિચારવાળા જીવો છે અને એથી કાંઈ એનું દુઃખ નહીં છૂટે. વર્તમાનમાં જે અનુકૂળતા એ શોધે છે એ પણ એના હાથની બાજી નથી, પૂર્વકર્મનો સાર છે એ કોઈ એના કંટ્રોલનો વિષય નથી. એમ એને આ વિષયનું જે વિજ્ઞાન છે એ સમજવું રહ્યું અને નહીતર જગતમાં જીવને કોઈ જીવને ક્યાંય ક્ષણ માત્રનું પણ સુખ નથી એવી પરિસ્થિતિ છે. એમાંથી નીકળવા માટે અને છૂટવા માટે સત્પુરુષોએ મહાપુરુષોએ પોતાના સ્વાનુભવથી ઘણી ઘણી વાતો કરી છે, કરી ગયા છે, કરતા રહ્યા છે. એને પોતાના હિતની કા ખાતર સમાદરથી સમુચિત આદરથી એને અંગીકાર કરવી એની શું કહે છે આત્માની સિદ્ધિ ન શકાય જ્યાં સુધી મોક્ષ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેમ જન્મ મરણ થાય છે એ પ્રશ્ન અસ્થાને છે. જન્મ મરણ થાય એવા જીવ પરિણામ કરે છે, જન્મ લેવો પડે એવા પણ એના કારણરૂપ પરિણામ જીવ કરે છે અને દેહ ત્યાગ કરવો પડે એના પણ કારણરૂપ પરિણામ જીવ કરે છે, એના ફળ સ્વરૂપે જન્મ મરણ થાય છે. એટલે જ્યાં સુધી એનો અભાવ થાય એવા કારણરૂપ પરિણામ ન કરે ત્યાં સુધી આ પરિણામ કરતો હોવાથી જન્મ મરણ થવાને લાયક પરિણામ કરતો હોવાથી જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું છે. આ કુદરતી વસ્તુ વ્યવસ્થા છે, એમાં કોઈનું કઈ ચાલે નહીં. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું કઈ ચાલે
નહીં
એવો વિષય છે. એક અન્ય મતના સાથે વાતચીતમાં પ્રશ્ન છે, આમાં આવું શું છે? એમ સાંભળ્યું છે કે કાનજી સ્વામી ની કોઈ વાત હતી જુદા પ્રકારની, સાંભળ્યું છે કેવી જુદા પ્રકારની એ બહુ ખબર નથી, પણ એનો પરિચય એટલો નથી, પણ જુદા પ્રકારની વાત હતી. એટલે કાઠિયાવાડના એક ખૂણામાં સ્વામગઢ હોવા છતાં ઠેઠ ગૌહટી ઇમ્ફાલ ને આસામ ને મદ્રાસ ને ઉત્તર દક્ષિણ અને પૂર્વના પશ્ચિમમાં છે આપણું કાઠિયાવાડ હિન્દુસ્તાન, ત્રણેય દિશાઓના દૂર દૂરના ક્ષેત્રમાંથી લોકો સાંભળવા આવતા. એવી કઈક વાત હતી. એવી વાત શું હતી કે એવી વાત એ હતી કે જન્મ મરણનો નાશ થાય એવી વાત હતી.
જન્મ મરણનો નાશ,
એક તો આ જીવને સુખ જોઈએ છે ને એ સુખ શું ચીજ છે, સુખ શું તત્વ છે અને એની પ્રાપ્તિ કેમ થાય એ વાત હતી વર્તમાન કાળમાં, વર્તમાન જીવનમાં. અને હવે પછી ક્યારે જન્મ મરણ ન થાય એવી વાત હતી. આ બે વાત જો હતી તો એની કિંમત છે નથી કરશો, એની કોઈ કિંમત ન થઈ શકે એવી વાત હતી. એવું જેને લાગ્યું એ ગમે તેટલો દૂર ક્ષેત્ર હોય તો પણ આવવા માટે આકર્ષિત થાય, તો કોઈ નવાઈ ની વાત નથી કે આકર્ષિત થાય.
મકાન બનાવ્યું લગભગ 66 ની સાલ સુધી
ભાડું એ જાતનો ભાવ હોય તો ત્યાં મકાન બનાવ્યું, જમાનામાં પણ વિચારે
એવા સાહેબથી બનાવ તો હું ત્યાં ઉભા થાવ અને એના સીધા દર્શન થાય મંદિર માંથી, એ સાહેબથી જ બનાવે.
લોકો અમે જ્યાં રોટલો પાણી હોય ત્યાં પોતાનો દેશ છોડીને જાય છે, જ્યાં આર્થિક પ્રયત્ન થતું હોય ત્યાં પોતાનું વતન છોડીને દેશ છોડીને અન્ય દેશમાં અન્ય ક્ષેત્રમાં અન્ય ગામમાં અન્ય લોકો વસે છે, ત્યાં મકાન ખરીદે છે, પોતાની રહેવાની સાધન સગવડ રાખે છે, કરે છે કે નથી
કરે છે,
તો આત્મા માટે ન કરે
ક્યાં
પ્રશ્ન છે? આ તો આશ્રમ યુગનો વિષય છે. જ્યાં ગુરુદેવ જેવા મહાપુરુષ પુરુષ બિરાજમાન હોય એમની દેશના સાથે ત્યાં એટલી વ્યવસ્થા વિચારવાનો, ઘણાને વિચાર આવ્યો અને ઘણા એ રીતે ત્યાં સ્થાયી રહેવા માટેની વ્યવસ્થા વિચારી છે. અઠ્ઠાવીસ વર્ષ પહેલાની વાત છે, 28 વર્ષ
પહેલા.
જ્યાં સુધી આત્માની સિદ્ધિ ન સધાય ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું, પણ એ સિદ્ધિના માર્ગે ચડતા જન્મ મરણ થશે તો પણ જન્મ મરણનું દુઃખ નહીં થાય, કેમ કે વેદનાના પ્રસંગ છે. આ જીવ જ્યારે જન્મે છે ત્યારે પણ એને અશાતાની વેદના થાય છે, અને પ્રાણ ત્યાગ કરે છે ત્યારે પણ એને તીવ્ર અશાતાની વેદના થાય છે. કોઈને તે અશાતાની વેદના લંબાય છે તો કોઈને થોડો કાળ રહે છે, તો જેવી પૂર્વ કર્મની સ્થિતિ બાંધી હોય છે અશાતા વેદનીની તે પ્રમાણે લંબાય છે કે ટૂંકાય છે, પણ થાય છે જરૂર. એવી અશાતા વેદનીના પ્રસંગ કાળે પણ અશાતાનું દુઃખ ન વેદાય એ મુક્તિના માર્ગે જીવ જ્યારે પ્રારંભ કરે છે, મુક્તિના માર્ગમાં આવે છે, મુક્તિ તો પછી પામશે, એ તો માર્ગનું ફળ છે, પણ એના કારણભૂત એવો જે મુક્તિનો માર્ગ છે, મુક્તિના ફળના કારણભૂત મુક્તિનો માર્ગ છે, જ્યારે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી જન્મ મરણ થશે તો પણ જન્મ મરણનું દુઃખ નહીં થાય. આવો આ માર્ગ પણ આટલો સુંદર છે. અહીંયા છે અને અહીંથી જે ક્ષેત્ર છોડીને પોતે બીજે છે એવું પહેલેથી જ લક્ષમાં હોય છે કે હું અત્યારે અહીંયા છું, અત્યારે આ કાળે મુક્તિ નથી, તો જ્યારે આ દેહ છૂટવાનો સમય છેલ્લો સમય હશે ત્યાર પછીના બીજા સમયે સર્ગમાં છું.
બરોબર,
જુદી છે. પાત્ર જીવને એવી શંકા નથી પડતી કે મારી દુર્ગતિ થશે તો, મારી દુર્ગતિનો બંધ પડી ગયો હશે તો, એને શંકા નથી. એટલું તો પાત્રતાની અંદર અંદરથી પોતાને ખ્યાલમાં આવે છે, અને એથી એને કોઈ એ વિષયના ભયનો વિકલ્પ સુધા નથી, એમાં એ નિર્વિકલ્પ છે.
બરાબર,
અત્યારે અહીંયા છીએ, આ કાળ પૂરો કરીને ત્યાં છીએ, નથી અહીંયા સુખ દુઃખનું કારણ, નથી ત્યાં સુખ દુઃખનું કારણ, એ સંયોગો કોઈ સુખ દુઃખનું કારણ નથી. હું મારો માર્ગ મેં પકડ્યો છે અને હું મારા માર્ગે આગળ વધો એના ઉપર એનું લક્ષ્ય છે, ધ્યાન છે, બીજું બધું ગમું છે, તેના સંયોગો પણ ગૌણ છે, ત્યાંના સંયોગો પણ ગૌણ
છે.
મોક્ષ માર્ગમાં આવનાર જીવની આ વિશિષ્ટતા છે કે એને સંયોગો બધા ગૌણ છે, અને બંધ માર્ગમાં રહેનાર જીવની એ વિશિષ્ટતા છે કે એને સંયોગો જ સર્વસ્વ છે. સંયોગો સર્વસ્વ થઈ જાય અને સંયોગો માટે બસ પરિણામ ચીકણામાં ચીકણા પરિણામ કરી અને સંયોગોની મથન મથન આયુષ પૂરું કરી નાખે. એને એમ કે છે ભાઈ આ થોડા કાળના સંયોગો એનું આટલું બધું મહત્વ શું, અને એ પણ એટલું મહત્વ કે તું તારું મહત્વ ખોઈ બેસે એટલું બધું મહત્વ દઈ દેવાનું, એ તો અવિચારી કર્તવ્ય છે, એ કોઈ વિચારવાનું કર્તવ્ય નથી. આવા અશરણ સંસારમાં દેવ ગુરુ ધર્મ નું જ શરણ છે. બહારમાં અને અંતરનો શાશ્વત શરણનો પત્તો ન લાગતો હોય તો હજી બહારમાં ને બહારમાં તું બીજા સંયોગોમાં શરણ પકડે છો, એના બદલે દેવગુરુ ધર્મ, દેવગુરુ ધર્મ અથવા ધર્મી સત્પુરુષ એના શરણમાં જા, એની નજીકમાં જા. એ કાંઈ નથી કહેતા, ફક્ત તને તારું સ્વરૂપ જ બતાવે છે.
બરોબર.
દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એની સમીપ જતા એ ફક્ત આત્માના જ્ઞાયક સ્વરૂપને, વિતરાગ સ્વરૂપને જ બતાવે છે. પોતે વિતરાગી ભાવવાન હોવાને લીધે એ પોતાના વિતરાગી સ્વરૂપને બતાવે છે. આ સિવાય એમાંથી બીજું કાંઈ નીકળતું
નથી.
એટલે બહાર એના હાર્દમાં જાય એના માટે તો એને તો છૂટકો થઈ જાય. ગુરુદેવશ્રી જે વાત પોતાના મુખેથી નીકળતી એને માટે કોઈ વાર એવું બોલી જતા કે આ વાત સમજે તો એ સમજતી વખતે એને અંદર આત્મા માંથી લાયકાત હોય તો મુક્તિના ભણકાર આવે. જેને અનુભવ થાય એનો તો છૂટકો થઈ ગયો, એ તો છૂટી ગયો. પણ સાંભળે ને સમજવાની મહેનત કરે ત્યાં એને અંદર માંથી મુક્તિના ભણકાર આવે. એવો વિષય, પાવરફુલ
વિષય,
પાવર પડ્યો છે વસ્તુમાં. શક્તિ કેટલી પડી પૂજ્ય ગુરુદેવે બતાવેલા ચૈતન્ય શરણ ને લક્ષ્યગત એના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય ચૈતન્ય શરણ ને લક્ષ્યગત કરીને. ચૈતન્ય શરણ એટલે નિજ ચૈતન્ય શરણ, પોતાનો આત્મા શાશ્વત છે. શાશ્વત છે એટલું જ નહીં પણ એનામાં અનંત જ્ઞાન, અનંત સુખ આદિ પરિપૂર્ણ, પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ સંપન્ન છે, અને તેથી એ જ એને શરણભૂત છે. કોઈના કોઈનું શરણ એને શોધવું પડે એવું ખરેખર પોતે નથી, છતાં પોતે છે એવી પોતાની જાતને ભૂલ્યો છે એટલે બીજે શરણ ગોતવા જાય છે. આનો આધાર લો, આનું શરણ લો, આનો આધાર લો. એની દીનતા છે પોતાને ભૂલીને ઉત્પન્ન થયેલી. ઉપર પકડાય છે ને પાંજરામાં, એ પાંજરીનું બંધન છે, જેલ છે, કેમ કે એ તો ગગન વિહારી પ્રાણી છે, એને એક એક ફૂટના પાંજરાની અંદર કેદ કરી લેવામાં આવે છે. ક્યારે કેદ થયો? પોતાની ઉડવાની શક્તિ ને ભૂલ્યો ત્યારે, ભૂલ્યો ક્ષણભર ને માટે કેદ થયો. કેટલો કાળ? જ્યારે એને પકડવા માટે જે વ્યવસ્થા ગોઠવી, એ વખતે એક ક્ષણ માટે પોતાની શક્તિ ને ભૂલ્યો કે હું તો ઉડી શકું છું, એના બદલે હું પડીશ તો મરીશ, એમ સમજીને ભૂંગળીને પકડીને ઊંધો રહે છે. જીવતે જીવતો પકડાઈ જાય છે. ઉડતું પ્રાણી જીવતું કેવી રીતે પકડવું?
બરોબર,
કેવી રીતે હાથમાં આવે? પણ એની શક્તિને ભૂલે છે, બંધનમાં પડે છે. એમ કોઈના પણ આધાર વિના મારી જીવત્વ શક્તિને લઈને હું સદાય જીવતો છું, સદાય સુખથી જીવું એવું હું પ્રાણી છું. ચેતન પ્રાણને ધારણ કરનાર એટલે પ્રાણી. એ પોતાની શક્તિને ભૂલે છે ત્યારે આ દેહાદીના બંધનમાં પડે છે. અનેક પ્રકારના જે દેહ છે, મનુષ્યનો દેહ અને આ તિર્યંચ, ઢોર ઢાખર પશુ પક્ષી, નાના મોટા કીડી મકોડી જનાવર છે, એ બધા જેલખાના છે.
બરોબર, જેલખાના,
બધા જેલખાના છે.
છૂટવું છે.
જ્ઞાનીઓ એમ કહે છે કે આ બધા જે જેલખાના છે એમાં પણ તારા જેવા આત્મા છે, અને એ બધા શરમજનક જેલખાના છે, કે એવા એવા ગુના કરવાથી એવી જેલમાં જવું જોઈએ, શરમનો વિષય છે. એ શરમજનક એ પ્રકારના ભોગ ટાળવા હોય તો તું તારા હિતને માટે, તારા સુખને માટે કંઈક સાચી દિશામાં વિચાર કરી લે, સાચી દિશામાં નિર્ણય કરી લે અને સાચે રસ્તે પ્રયાણ કર. આમ નામ જી તારે કેટલું પરિભ્રમણ કરવું છે? પૂછવું પોતાના આત્મા કે આમ નામ હજી તારે કેટલું પરિભ્રમણ કરવું છે, કેટલી વાર જન્મ મરણ કરવું છે? જો હવે દરકાર ન કરી, આવી વાત કાંઈક કાને પડ્યા પછી પણ દરકાર ન કરી અને એને ગૌણ કરી નાખ્યું, સત્યને ગૌણ કર્યું, સત્યને દબાવ્યું, તેમ તારું જન્મ મરણ અનુસાર થશે. એક ક્ષણની ભૂલ જેમ આખી જિંદગીનું કેદખાનું પોપટને બને છે, એમ તે તને તક મળી, સમય મળ્યો, સામે સત્ય આવ્યો, સત્ય કહેનારા મળ્યા, અને જો તેને ગૌણ કર્યું, કેટલો કાળ એની સજા મળશે, એનો હિસાબ કિતાબ તને દેખાડવામાં આવે તો કંપારી છૂટી જાય એવો વિષય છે. રોવાણા ઉભા થઈ જાય એવો વિષય છે. એટલે વિષયની ગંભીરતા સમજીને જેમ જેમ સમજણ આવે એમ એની જવાબદારી વિશેષ વધતી જાય છે. એ સમજીને એને ત્વરાથી શીઘ્રપણે એને સાચા રસ્તે આવવું રહ્યું, એમાં ઢીલ કરવી પણ ન પાડે. ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને ચૈતન્ય સ્વભાવના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય, ચૈતન્યમાં પડી જાય, એ જ જીવનમાં કરવા જેવું છે. આ સંસ્કાર છે, બહુ મોટી વાત છે. એક વાર કોઈને સંસ્કાર પડે છે, એ જીવને મોક્ષ માર્ગ અવશ્ય મળે છે, એ જીવની મુક્તિ પણ અવશ્ય થાય જ છે. આ નિયમબદ્ધ છે, કુદરત બંધાયેલી છે. સંસ્કાર પડે એને મોક્ષ માર્ગ અને મુક્તિ એની નિશ્ચિત થઈ ગઈ.
બરોબર,
બહુ સુગમ મુક્તિ કરી લીધી છે આ જગ્યાએથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં સંસ્કાર પડ્યા પછી પણ ઘણો પુરુષાર્થ ઉત્પન્ન થાય છે ત્યારે એ દશાની પ્રાપ્તિ થાય છે.
બરાબર.
પણ સંસ્કાર નો એટલો પુરુષાર્થ નો પ્રકરણ નથી. સંસ્કાર પડવામાં એની સમજણ અને એની રુચિ બે મદદગાર એને થાય છે. સંસ્કાર જો પડી જાય છે સુભજીએ ત્યાં સુધી લીધું કે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી કોઈ જીવને પાછું મિથ્યાત્વમાં આવવું થાય તો એ જીવ ફરીને પાછો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. એનું કારણ એને પૂર્વે ગ્રહેલા સંસ્કાર છે. ખરેખર તો એમાંથી તો આત્માની શક્તિ કેટલી છે એ ફલિત થાય છે. જે રૂચિથી પોતાનું આત્મ સ્વરૂપ સમજાય અને સંસ્કાર પડે એ જો આટલા બળવાન હોય તો એમાંથી જ એની મૂળ શક્તિઓનું બળવાન પણ સામર્થ્ય કેટલું. જો સંસ્કારનું સામર્થ્ય એટલું તો મૂળ શક્તિઓનું સામર્થ્ય કેટલું આ સમજી શકાય એમ છે. એ સંસ્કાર કદી નિષ્ફળ જતા નથી.
બરોબર,
કદી નિષ્ફળ જતા નથી એટલું નહીં પણ એવું નથી બનતું કે કોઈ જીવને સંસ્કાર આત્મા ના પડે, ચૈતન્ય સ્વભાવના સંસ્કાર પડે અને અનંત કાળ સુધી તો એ રેખડા કરીને પછી ક્યારેક એને સમ્યક દર્શન થાય એમ પણ નહીં. એ સંસ્કાર એવું એક બીજ છે જે આત્મામાં પડેલું છે, વવાઈ ગયું છે કે જેનો અંકુર બહુ અલ્પકાળમાં ફૂટે છે. એ અંકુર છે એ સમ્યક દર્શન છે. અલ્પકાળમાં એટલે કોઈને બીજા ભાવમાં કે કોઈને ત્રીજા ચોથા ભાવમાં નજીકના ભાવમાં એ મોક્ષ માર્ગને પકડી લે એવું એનું અંદરથી વલણ ઉત્પન્ન થાય છે, અંદરથી સંસ્કાર દૂર કરે છે. એ સત્યનો શોધક જીવ થઈ જાય છે. અંદરમાં સત્ય એક વખત રૂચી ગયું છે અને એનું બીજ વવાઈ ગયું છે તો અંદરથી જોર થાય છે સત્ય શું છે, આ જગતની અંદર સાચું શું છે, મારું સ્વરૂપ શું અને આ સંસારનો ક્યાંય છેડો છે કે નથી, હોવો જ જોઈએ અને ક્યાં છે એ મારે શોધવું જોઈએ. ત્યારે હંમેશા વિશ્વની અંદર મુક્ત આત્માઓ વિચરી જ રહ્યા છે. એનો ત્રણેય કાળે સદભાવ છે. કોઈ ક્ષેત્રે કોઈ કાળ પર્યંત અભાવ રહે એ બીજો વિષય છે પણ વિશ્વમાં હોય જ નહીં, જગતમાં હોય જ નહીં એવું કદી બનતું નથી એટલે એની નજર પડે છે. એ એટલી તારવણી કરવાની સત્યના શોધકને એવી દ્રષ્ટિ મળે છે કે સત્ય શું ને અસત્ય શું એનો નિર્ણય કરવાનું મિથ્યા જ્ઞાનની અંદર પણ સામર્થ આવી જાય છે, જાતની ક્ષમતા આવી જાય છે, એટલી શક્તિ આવી જાય છે, યોગ્યતા આવી જાય છે સત્ય અસત્યનો અવશ્ય નિર્ણય કરવાનો.
બરોબર,
એટલે એમ કહે છે અહીંયા કે વર્તમાનમાં તો પૂજ ગુરુદેવે બહુ આવા સત્પુરુષો ક્યાંક ગુપ્ત હોય છે પણ પૂજ ગુરુદેવ બહુ પ્રસિદ્ધ સત્પુરુષ હતા. એ પણ જે જીવોને સાચો માર્ગ જોઈએ છે એવા જીવ માટે બહુ સાનુકૂળ પરિસ્થિતિ રહી. ગુપ્ત હોય તો કેવી રીતે શોધવા એ મુસીબતનો વિષય થાય છે, મુશ્કેલીનો વિષય થાય છે. અહીંયા કોઈ એવા અનેક જીવો પુણ્ય લઈને આવેલા, યોગ્યતા લઈને આવેલા, એ ગુરુદેવની પણ પુણ્ય પ્રતાપે પ્રસિદ્ધિ ઘણી રહી. અને એમના પ્રતાપે એમણે જે વાતો કહી એ સંબંધેની સાહિત્યની પ્રસિદ્ધિ પણ ઘણી થઈ. એ વાતને કહેનારા અને વ્યક્તિ કે એ વાતને કહેનારી બીજી વ્યક્તિઓ પણ ભારમાં અવાગમન કરી શકે એવા સાધનોની પરિસ્થિતિમાં વિષય વાત ઘણી મોટી થઈને બહાર આવેલી છે, જેનું ધ્યાન ખેંચાય અને એમ લાગે કે આ કંઈક આત્માના હિત માટેની બહુ મહત્વની વાત છે, એના માટે કોઈ સમજાવવું ન પડે કે હવે તું અહીંયા ચોંટી જાય, એ સમજાવવું પડે એવું એમ સૂચવે છે કે પંચમ કાળ ના છેડા સુધી આ લાઈન ચાલુ રહેવાની છે. પંચમ કાળ છે, ભારા ઉભારા આવશે, ભારા ઉભારા એટલે એની અંદર પણ મુશ્કેલીઓ થાય, એની અંદર પણ બાધા પહોંચાડે એવા પ્રસંગો ઉત્પન્ન થાય એવા જીવો હોય, પણ સત્યની તાકાત કોઈ જુદી હોય છે, સત્યની શક્તિ કોઈ જુદી હોય છે, અસત્યની શક્તિ સત્યની શક્તિને પહોંચી શકે એવું કદી બનતું નથી, બન્યું નથી, બનવાનું પણ નથી. સત્ય મેં એ વજય તે શું પ્રેરણા ઉપરથી નીકળ્યું છે, કેમ કે સંખ્યાએ ભલે સંસારીઓ અનંતા હોય છે તો પણ વટલાય છે સંસારીઓ, સિદ્ધ કદી વટલાતા
નથી.
જગતની અંદર સાધકો બહુ અલ્પ માત્રામાં હોય છે અને સંસારીઓ બહુ મોટી માત્રામાં હોય છે, તો પણ પલટો ખાય છે સંસારીઓ, એક સાધક પલટો ખાઈને સંસારમાં જાતો
નથી.
આ એની જીત છે, સંપ્રદાય નો વિષય નથી, આ વિષય તો સમજણ નો છે અને આ સમજણ સાથે મારા સુખ દુઃખ ને મારા જન્મ મરણ ને મારા સંસાર ને મુક્તિ ને સીધો સંબંધ છે. એને કહેવું ન પડે કે તું બધું ગૌણ કર, તું સંપ્રદાયને ગૌણ કર, તું સમાજને ગૌણ કર, તું કુટુંબને ગૌણ કર, એને કહેવું ન પડે. એ સમજે છે કે હું કુટુંબને કે સમાજને કે સંપ્રદાયને મુખ્ય કરીને કુગતિમાં દુર્ગતિમાં જઈશ તો મને કોઈ આ સમાજ છોડાવવા આવવાનો
નથી.
આ સમાજનું ભૂત છે ને માણસો, પણ દુર્ગતિમાં જાય તો સમાજ છોડાવવા આવવાનો ક્યાંનો? જમદૂતના નિયમનો માં જમનો મારી કોઈ મુકાવશે નહીં, એની શરમ તું અત્યારે ભરે છો. વિવાહ હોય, ફલાણા હોય, ઠીકણા હોય, અમારે સંબંધો હોય, બધાની હારે સંબંધો રાખવા પડતા હોય, ભાઈ કોઈ નહીં મુકાવે. તારું હિત વિચારી લે અને એ બધા શાંત થઈ જશે. શાંત થાય કે ન થાય પણ તને તો શાંતિ થઈ જશે, મોટી વાત એ છે. એટલે જ્યારે એની કિંમત આવે છે ત્યારે બધી કિંમત ઉડી જાય છે, બધાની કિંમત ઉડી જાય છે, એ આની કિંમત આવી એનું લક્ષણ છે.
બરોબર,
હજી બીજાની પણ કિંમત રહે છે ત્યાં સુધી સમજવું કે આની ખરી કિંમત એને આવી
નથી.
એ દ્રઢ સંસ્કાર પડી જાય, સુમેર દર્શન પ્રાપ્ત થાય તો તારે મુક્તિ રજીસ્ટર થઈ ગઈ, પણ એટલું જ થાય એટલો પુરુષાર્થ ન ઉપડે તો સંસ્કાર પડી જાય, એટલું અવશ્ય તારું વલણ અને પરિણામ થઈ જાય. આટલું તો જીવનમાં કરવા જોઈએ. એ આ વાતની ગાંઠ તો મારી દેવા જોઈએ છે કે સત્ય આ છે, અહીંયા છે, અને મારી શક્તિ હોય મારી યોગ્યતા હોય ત્યાં સુધી મારે આ જ દિશામાં જવું છે અને બીજે ક્યાંય જવું
નથી.
આ એક ગાંઠ મારી દીધી, એને સંસ્કાર છેવટ સમ્યક દર્શન નહીં થાય તો સંસ્કાર પડી જશે. એક સંસ્કાર પડવાનું મોટું મૂળ છે સત્પુરુષનો સમાગમ.
સત્પુરુષનો સમાગમ
અત્યારે કેવળીઓ નથી, મુનિઓ નથી, ત્યાં એક આધાર રહી ગયો છે સત્પુરુષ. એ સત્પુરુષ ના સાનિધ્યમાં ચૈતન્યને, ચૈતન્યના સ્વરૂપને, સ્વભાવને સાંભળતા કોઈ ક્ષણમાં જીવને સંસ્કાર પડી જાય છે. બહુભાગ જીવોને તો ખબર પણ પડતી નથી કે મને સંસ્કાર પડી ગયા છે.
બરોબર.
પણ એક નિમિત્ત એવું છે, બહુ પ્રાધાન્ય આપવામાં આવે છે. વ્યક્તિ અપેક્ષાએ એકાદ વ્યક્તિ હોવા છતાં એને ઘણું મહત્વ આપવાનું પાછળ કારણ છે. એટલે એમ કહી શકાય કે આ ધરાતલ ઉપર જો કોઈ સત્પુરુષ ની હૈયાતી હોય તો એ બહુ પરમ સૌભાગ્ય. કેમ કે એક સંસ્કારનો નિમિત્ત છે, બાકી બધે ઘોર અંધારું છે. એક આખા ઘનઘોર રાત્રિમાં અને ઘનઘોર જંગલમાં એક દીવડી હોય એ સત્પુરુષ છે. કેળી એને બતાવે, જો આ માર્ગે આગળ વિરે જા તું જંગલમાં અટવાઈશ, બાકી બધે ઘનઘોર અંધારું, કઈ માર્ગ નથી કોઈની પાસે.
બરોબર.
એમ અંતર્મુખ થવું ને મુક્તિના માર્ગમાં આવવું એ કોઈની પાસે નથી. વિદ્વાનો જગતમાં ઘણા હોય છે, પંડિતો હોય છે, ફિલોસોફર હોય છે, તત્વજ્ઞાનની વાતો કરનારા હોય છે, પણ માર્ગ કોઈની પાસે નથી. અનુભવી સિવાય માર્ગ કોઈની પાસે
નથી.
આ એક બહુ
મોટી વાત છે.
પાંચમો ગુણ થયો. આગળ આપણે ચાલુ વિષય
બોલ.
દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ જે આત્માને બતાવે છે એ આત્મા કેવો છે, કે જ્ઞાયક આત્મા છે, અબદ્ધ છે, સંસાર દશામાં આ જીવ બંધાયેલો હોવા છતાં મૂળ સ્વરૂપે અબદ્ધ છે. જેમ સોનું પાષાણ પથ્થર સાથે, માટી સાથે ભણેલું હોવા છતાં સોનાના તત્વ રૂપે એ શુદ્ધ સોનું છે, અને તેથી જ એની શુદ્ધ સોના પણ ઉપયોગ થઈ શકે એવી પ્રક્રિયા કરીને એને છૂટું જૂનું, માટીથી જૂનું પાડવામાં આવે છે. પણ માટી સાથે ભણેલું સોનું અને છૂટું પડેલું સોનું, એ સોનું તો સોનું જ છે, અવસ્થામાં ફરક છે.
બરોબર.
માટી સાથે ભણેલા સોનાના દાગીના થઈ શકતા નથી, પણ એ છૂટા પડેલા સોનાના આભૂષણ કરીને એનો આનંદ સુખ માણવામાં આવે છે. એમ આ જીવ સંસાર અવસ્થામાં કર્મની માટીથી ભરેલો છે ત્યારે એનું સુખ, સુખ સ્વભાવી હોવા છતાં, સુખ અને શાંતિ આત્મામાં હોવા છતાં એનો ઉપભોગ, એની ઉપલબ્ધિ થઈ શકતી નથી. હોવા છતાં જો એને છૂટો પાડવામાં આવે કર્મ સંયોગથી, કર્મ પ્રસંગથી, તો એની સુખ શાંતિનો ઉપયોગ થઈ શકે છે. તત્વ તેનું તે જ છે.
બરોબર.
તત્વ કોઈ જુદું
નથી.
એવું બતાવનારા અને એ બતાવનારા એવા તત્વને કર્મની બંધનની પરિસ્થિતિમાં પણ એને સંયોગની પરિસ્થિતિમાં, કર્મના સંયોગના કાળમાં પણ એ અસંગ તત્વને કેવી રીતે જોવું, કઈ પદ્ધતિએ જોવું, કઈ વિધિએ અવલંબન લેવું એ સમજાવે છે. એ સત્પુરુષો સમજાવે છે કે હું અબદ્ધ છું ને જ્ઞાયક છું એવા મૂળ આ જે વિષય છે એ નિર્વિકલ્પ થયા પહેલા નજીકની ભૂમિકાનો વિષય લીધો છે. પહેલા તો કયો બોલ માં શું કઈ સ્થિતિની વાત કરવા માંગે છે એ સ્પષ્ટ કરી દઈએ. તો આ બોલનો વિષય છે, જે જીવ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, જે કાળે એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, જે કાળે એને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થાય છે અને મોક્ષ માર્ગમાં આરૂઢ થાય છે, પદાર્પણ કરે છે, એ પહેલાની નજીકની સ્થિતિની વાત કરે છે કે હું અબદ્ધ છું અને જ્ઞાયક છું. એ વિકલ્પો પણ જ્યારે દુઃખરૂપ લાગે છે અને એ વિકલ્પો વાળી સ્થિતિમાં પણ જ્યારે શાંતિ મળતી નથી, એ વિકલ્પ માત્ર પણ એને પ્રત્યેક વિકલ્પ માત્રમાં દુઃખ ને દુઃખ ભાસે છે, ત્યારે તે વિકલ્પથી ખસવાનો અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા અને નિર્વિકલ્પ વસ્તુ સ્વભાવમાં લીન થતા આત્માથી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન થાય છે. એટલે નિર્વિકલ્પ દશાના આનંદનું વેદન થાય એ પહેલા અને એ આનંદનું વેદન થાય એ પછી, એમ કેટલો આ બોલનો વિષય છે. આ ભૂમિકાની આ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. ત્યારે બીજા જે વિકલ્પો છે એમાં તો આકુલતા ઘણી છે. જગતના કાર્યોના જે વિકલ્પો છે એમાં ઘણી આકુલતા છે અને એ સિવાયના પણ બીજા શુભ વિકલ્પો છે એમાં પણ ઘણી આકુલતા છે. આકુલતા એટલે દુઃખ, દુઃખ એટલે આકુલતા. પણ અહીંયા એમ કહે છે કે હું અબદ્ધ છું ને જ્ઞાયક છું, એ વિકલ્પો પણ જ્યારે દુઃખરૂપ લાગે છે અને આ સ્થિતિમાં, વિકલ્પ વાળી સ્થિતિમાં મિથ્યાત્વ ઘણું મંદ થઈ ગયું હોય છે. અનુસાર દશા જોઈએ તો શ્રદ્ધાગુણની પર્યાયમાં વિપર્યાસ છે, એને મિથ્યાત્વ કહીએ છીએ, મિથ્યા શ્રદ્ધાન કહીએ છીએ. એ મિથ્યાત્વ, મિથ્યા શ્રદ્ધા ઘણી મંદ થઈ ગઈ હોય છે, એનો રસ એકદમ ગળી ગયો હોય છે દર્શનમાં, એવી તો મિથ્યાત્વની અવસ્થા છે. પણ છે મિથ્યાત્વની અવસ્થા, છે મિથ્યાત્વની અવસ્થા, કેમ કે હજી હવે નિર્વિકલ્પ આનંદ ઉત્પન્ન થયો છે, શ્રદ્ધાની આ સ્થિતિ છે. જ્ઞાનની દશાનો વિચાર કરીએ તો જ્ઞાનની અંદર પોતાનું જીવન શુદ્ધ સ્વરૂપ છે એવું લક્ષ્યગત થઈ ગયું છે, એવું લક્ષ્યગત થઈ ગયું છે અને તે લક્ષ્યગત થયેલું જ્ઞાન, સ્વરૂપ સન્મુખ થયેલું જ્ઞાન છે. તેથી તે જીવને ત્યાં સમ્યક સન્મુખ અથવા સ્વરૂપ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે, એવો એનો વર્ગ એક જુદો પાડવામાં આવ્યો છે. મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપ સન્મુખ મિથ્યા દ્રષ્ટિના પરિણામમાં એની દશામાં કેટલો ફેર થયો કે જેને દર્શન મોહનો રસ અત્યંત ગળી ગયો છે અને દર્શન મોહ છૂટવાની તૈયારી છૂટું છૂટું થઈ રહ્યું છે એ સ્થિતિ છે. એટલે એનું જોર મિથ્યા શ્રદ્ધાનું તૂટી ગયું છે, કેમ કે રસમાં જોર છે, બાકી પરિણામ ખાલી જ્ઞાનની અંદર એને પોતાનો શુદ્ધાત્મા લક્ષ્યગત થયો છે. આવો હું અબદ્ધ છું, આવો હું જ્ઞાયક છું, એને લક્ષ્યમાં આવી ગયો છે. પણ એ લક્ષ્યમાં આવ્યો હોવા છતાં હજી જેવું જ્ઞાનમાં આત્મા છે એવો એક રાગ પણ ચાલે છે, એને અનુસરતો રાગ ચાલે છે. અહીંયા આ જ્ઞાનનું જોર છે પણ આ રાગનું જોર નથી, બરોબર, પણ છે ખરો,
છે ખરો રાગ,
છે ત્યાં સુધી એને અનુભવ નથી,
બરોબર,
એ મટતા અનુભવ છે એમ લેવું છે.
સાથે જ્ઞાનનું જોર છે,
જ્ઞાનનું જોર છે, કેમ કે જ્ઞાનનો વિષય શુદ્ધ આત્મા બધસ્પષ્ટ જ્ઞાયક આત્મા છે. એટલે જ્ઞાન ને પોતાના અનંત ગુણ ની ખાણ નો પત્તો લાગ્યો છે, પહોંચ્યું નથી વિજ્ઞાન. એડ્રેસ મળી ગયું છે, આમ થઈને આમ થઈને જવાનું, પણ પહોંચ્યો નથી. તો એ જેને પોતાના સ્વરૂપ નો પત્તો લાગ્યો તે ત્યાં જવા માટે ઉતાવળ કરે તો તે સ્વાભાવિક છે, સુખની ખાણ છે. એટલે ઉતાવળ કરે છે, જોર કરે છે. વિકલ્પ ભલે એ સીધી ચીજ નથી, વિકલ્પ તો એ ચારિત્ર ગુણ નો વિપર્યાસ છે, આગ છે એટલે, પણ છતાંય એની સાથે ઘસડાય છે. હું અબદ્ધ છું ને હું જ્ઞાયક છું એવો વિકલ્પ ચાલે છે, જ્ઞાન ની સાથે સાથે એ ખેંચાય છે. ત્યારે જ્ઞાન એમ કે છે કે ભાઈ મારે તારું કામ નથી, તું મારો કેડો મૂકી દે, મારો સાથ મૂકી દે, હું તને ઈચ્છતો નથી. કેમ કે મેં જે નિર્વિકલ્પ મારું સ્વરૂપ જોયું છે, પરમ વિકરાળ સ્વરૂપ, ત્યાં મારે જવું છે.
બરોબર,
અનાદિથી તારો સાથ લીધો છે. હવે તું એમ કે તમે જ્ઞાયક ને જોયો તો વિકલ્પમાં હું જ્ઞાયક 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 નું રટણ કરું ને ભજન કરું, તો કે તું કર તો યારે ન જોઈએ. મારે તો કેવળ વિતરાગ સ્વરૂપ ને મારું સ્વરૂપ છે એમ જોઈએ. રાગ નો કણ પણ મને પોસાય નહીં એની પાસે.
બરોબર,
પરમ પવિત્ર એવો જે શુદ્ધાત્મ દેવ એની પાસે રાગ ની મલિનતા વિસ્તાર રૂપ અપવિત્રતા એવું તું અહિત કરનારો, તારું રૂપ બદલી ને ઘડીક વાર સાથે આવે, પણ હું હવે છેતર એમ
નથી.
મને ભાવ ભાષો છે કે પરમ વિતરાગ સ્વરૂપ હું કેવો છું. તારી જાત ને એની જાત માં મને ખબર પડી ગઈ છે. હવે તારા વેશ તારો વેશ પડતો જ્ઞાયક નો વિકલ્પ એવો વેશ પડતો, એમાં હવે સાથે રહેવાની વાત રહેતી નથી. મારે છેડો ફાળવો છે એ વિકલ્પ, એમાં દુઃખ છે. એ વિકલ્પમાં સમ્યક દર્શન થયા પહેલા પણ દુઃખનો અનુભવ થાય છે, અને તેથી એ વિકલ્પને મંદ રાગનો વિકલ્પ હોવા છતાં તે જીવ સાથે નથી રાખતો, એનું કારણ કે એમાં દુઃખનો અનુભવ છે. એને સ્પષ્ટ છે અને એને શાંત પરમ શાંત સ્વરૂપ લક્ષ્મણ છે, એટલે એનું વલણ ફરી જાય છે. જ્યાં અનંત શાંતિ ભરી છે એ બાજુ એનું વલણ રહે છે. દુઃખનો કણ પણ ન જોઈએ, કેમ કે કણને રાખતા પાછો એમાંથી મરણ થાય છે, માટે આ કણ જોઈએ. સેપ્ટિક નો એક કણ રહી જાય છે તો વળી પાછું બધું હડે છે, થાય છે. સાફ સુથરી પૂરી જોઈએ.
ભગવાન.